நமோ அரிஹந்தாணம், நமோ சித்தாணம், நமோ அரியாணம், நமோ அஜாயாணம். உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக உபகாரி ஹே தின கோ ஸ்வரூப ஜான ராக தே பயி ஜோ பக்தி காய கோ நமாயி ஸ்துதி கோ உச்சாரி ஹே தன்ய தன்ய துமஹி சே காஜ சப ஆஜ வை கர ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹே மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே ஹோ மேரி ஐசீ தஷா ஜைசி தும தாரி ஹே ஹோ மேரி ஐசீ தஷா ஜைசி தும தாரி ஹே.
રવિવારની પાઠશાળાનો વિષય 14 ગુણસ્થાન, એની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે, જેમાં ઘણી બધી ચર્ચા ચાર ગુણસ્થાન સંબંધી આપણી થઈ ગઈ છે. પંચમ ગુણસ્થાન સંબંધી આપણે ચર્ચા કરી રહ્યા છે. એમાં ગયા વખતે આપણે પંચમ ગુણસ્થાનની પરિભાષા જોઈ હતી. વધારે ભૂમિકા ન બાંધતા એક ઓવરઓલ આપણે ખાલી જોઈએ કે પંચમ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે. જ્યારે જીવને પાંચ લબ્ધિપૂર્વક પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના આશ્રયથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એ જીવ બહિરાત્મામાંથી અંતરાત્મા થાય છે. હવે એ અંતરાત્મા પણ ચતુર્થ ગુણસ્થાનથી પ્રારંભ થાય છે, જેની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. હવે ચતુર્થ ગુણસ્થાનથી આગળ જ્યારે જીવ વધે છે તો પંચમ ગુણસ્થાનમાં એનો પ્રવેશ થાય છે. આપણે બધા નિયમો સમજ્યા હતા કે ગુણસ્થાનનું વધવું હંમેશા, આ એક નિયમ છે કર્ણાનિયોગનો, કે ગુણસ્થાનનું વધવું શુદ્ધોપયોગમાં જ થાય. શુદ્ધોપયોગ એટલે નિર્વિકલ્પ દશામાં જ્યારે જીવ બેઠો હોય અને એ નિર્વિકલ્પ દશામાં જ્યારે વિતરાગતાની વૃદ્ધિ થાય, સ્વરૂપનો આશ્રય વધે, ત્યારે કશાય ચોકડીનો અભાવ થાય અને ગુણસ્થાનનું વધવું થાય. હવે અહીંયા આપણે એક વાત સમજતા આવ્યા છે કે ચતુર્થ ગુણસ્થાનમાં શ્રદ્ધા ગુણનું જે કાર્ય છે એ શ્રદ્ધા ગુણનું કાર્ય પૂર્ણ થઈ ગયું. શ્રદ્ધા 100% સમ્યક થઈ ગઈ. હવે જે પણ આગળના ગુણસ્થાનો છે એ ગુણસ્થાનોનું વિભાજન, 12મા ગુણસ્થાન સુધીના ગુણસ્થાનોનું વિભાજન ચારિત્ર ગુણની પર્યાય અને ચારિત્ર ગુણના વિકાસના આધારે છે. ખાલી એક ત્રણ શબ્દ તો યાદ રાખવા પડશે કે સમજવા પડશે, યાદ કરતા પણ, શ્રદ્ધા, ચારિત્ર અને યોગ, ત્રણ શબ્દ યાદ રહેશે. ચલો, આ પાઠશાળા છે એટલે બધાએ બોલવાનું છે મારી સાથે. કયા ત્રણ શબ્દ? શ્રદ્ધા, ચારિત્ર અને યોગ. આ ત્રણના આધારે ગુણસ્થાનોનું વિભાજન થાય છે. જે 14 ગુણસ્થાનનું વિભાજન કર્યું એ આ ત્રણ ગુણના પરિણામના આધારે થાય છે. તો શ્રદ્ધા ગુણના આધારે 1-4 ગુણસ્થાનનું વિભાજન છે. ચારિત્ર ગુણના આધારે 5-12મા ગુણસ્થાન સુધીનું વિભાજન છે. અને યોગ ગુણના આધારે 13-14મા ગુણસ્થાનનું વિભાજન છે. આની આપણે ચર્ચા કરી છે. હવે આપણે વાત કરીએ પંચમ ગુણસ્થાનની. પંચમ ગુણસ્થાનમાં જ્યારે જીવ પ્રવેશ પામે છે ત્યારે આપણે સમજ્યા હતા કે પંચમ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય એની પહેલા નિયમથી એ દ્રવ્યલિંગી શ્રાવક હોવો જોઈએ. આ નિયમ છે. દ્રવ્યલિંગી શ્રાવક અગર બહારમાં ન હોય તો એ જીવને પંચમ ગુણસ્થાન ન આવી શકે. હા, ભલે એ વાત સાચી કે દ્રવ્યલિંગી શ્રાવક પણ એ યથાર્થ નામ ક્યારે પામશે, એ સાચો શ્રાવક ક્યારે કહેવાશે, જ્યારે એને પંચમ ગુણસ્થાન પ્રાપ્ત થશે ત્યારે. અને પંચમ ગુણસ્થાનની પ્રાપ્તિ એટલે શું? तो के बे कषाय दर्शन मो अनंतानुबंधी अने अप्रत्याख्याना वरण एले चारित्र मोनी जे बे कषाय चोकरी छे बे कषाय चोकरी ना अभाव पूर्वक नी वीतनागता प्रगट थाय एने पंचमृत स्थान અને બે કશાય તમે સુમેલ તો જો બે કશાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાકતા પ્રગટ થાય એની પહેલા દ્રવ્યલિંગી શ્રાવક પણ ઓલરેડી આવી ચૂકી હોય. દ્રવ્યલિંગી શ્રાવક એટલે શું? આપણે આપણે શબ્દ સાંભળ્યો છે ને દ્રવ્યલિંગી મુનિ, તો એવી રીતના દ્રવ્યલિંગી શ્રાવક. આ બધું થોડુંક સમજવું પડશે અને ઉપયોગની એકાગ્રતા રાખશું તો બધું સમજાશે. દ્રવ્યલિંગી શ્રાવક એટલે બહારમાં જે આપણે આજે ચર્ચા કરવાની છે, જે આપણી પ્રતિમાની ચર્ચા પણ ચાલી રહી છે, ઘણી બધી ચર્ચા એક સાથે આ ગણસ્થાનમાં ચાલી રહી છે, તો બહારમાં બુદ્ધિપૂર્વક એવા પ્રકારની કશાયની મનતા હોય જ કે એને બુદ્ધિપૂર્વક 12 પ્રકારના જે વ્રત છે એ વ્રત અંગીકાર અને 11 પ્રતિમામાંથી અમુક પ્રતિમા અંગીકાર કરવાનો સહજ ભાવ પંચમૃત સ્થાન આવે એની પહેલા એને આવે. જેવી રીતના સાતમું ગણ સ્થાન આવે એની પહેલા એ 12માં દ્રવ્યલિંગી મુનિ હોય જ, વસ્ત્રનો એક ધાગો શરીર પર હોય જ નહીં, જંગલમાં જ હોય અને પછી શુદ્ધ ઉપયોગમાં જાય તો સાતમું આવે. તમને ખ્યાલ આવે છે? બધાને સમજાય છે? છઠ્ઠા સાતમાનું તો સમજાય છે ને કે બહારમાં મુનિ હોય પછી શુદ્ધ ઉપયોગમાં બેસે અને પછી સાતમું ગણ સ્થાન આવે. ખ્યાલ આવે છે? તો એવી રીતના આ પણ સ્વરૂપ છે. તો આપણે પંચમૃત સ્થાનમાં 3 વાત કહી દીધી. બે કશાય ચોક સ્વભાવના આશ્રયથી ત્રિકાળી ધ્રુવ ભગવાન ગુણસ્થાના સ્થિત એવો જે ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય સમયનો સાર કારણ પરમાત્મા પરમ પારામિક ભાવ શુદ્ધાત્મા વ્યાયક ભાવ, એ શુદ્ધાત્માના આશ્રયથી જ્યારે હજી એક કશાય ચોકડીનો અભાવ થાય, એકનો તો થઈ ગયો ને ચતુર્થમાં, ખ્યાલ આવે છે બેનો? ચતુર્થમાં કેટલી કશાય ચોકડીનો અભાવ થયો? કઈ? એ કોનો ભેદ છે? ચારિત્ર મોહનીયનો ભેદ છે. તો એકનો અભાવ થઈ ગયો ને, તો હવે આગળ વધશે કે નહીં? હજી જે બીજી કશાય ચોકડી બાકી છે એનો અભાવ થશે ને, એટલે બીજી બીજા કશાય બીજી દસ્તર છે બીજા કશાય ચોકડીનો પણ અભાવ થાય ને, એટલે પંચમૃત સ્થાનમાં અનંતાનુબંધીનો તો અભાવ થઈ ગયો. હવે આગળ વધતા એની પછી કઈ આવશે? અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાનાવરણ કશાય ચોકડીનો અભાવ. તો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ કશાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતા, આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે વિતરાગતા સહિત જેટલો કશાય ભાવ બાકી છે, જે ઉદય બાકી છે પ્રત્યાખ્યાન અને સ્વંજ્વલન, એ ઉદયના એ ઉદયમાં જોડાવાથી શું થાય? તો કે આ પ્રકારના શુભ ભાવ 12 વ્રત અને 11 પ્રતિમા આદિ પાલન કરવાનો શુભ વિકલ્પ અને એની સાથે તદ અનુસાર શારીરિક ક્રિયા, આ આખી 3 વસ્તુનું મિશ્રણ પણ એ પંચમૃત સ્થાન છે. બસ આટલું ખ્યાલમાં રાખજો તો એકદમ તમને વ્યવસ્થિત સ્વરૂપ સમજાય. એક સમજાયું, એક વાત આવી, બે કશાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતા, એની સાથેનો ભૂમિકા અનુસાર વ્રત આદિ પાલન, અનુવ્રત, અનુવ્રત પાલન, એક દેશ વ્રત, મહાવ્રત નહીં, અનુવ્રત પાલન કરવાનો શુભ ભાવ અને એની સાથે તદ અનુસાર શારીરિક ક્રિયા. આટલું થયું? તો આની આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે જે વિષયો લેવાના છે એ હવે પ્રારંભ કરું છું. એક એક જુઓ. સૌથી પહેલા આપણે પંચમૃત સ્થાનનો કાળ જોઈએ. કાળ આપણે કાળ અને ગમનાગમન બાકી છે ને, તો એ પૂરું કરી દઈએ. પંચમૃત સ્થાનનો કાળ, હવે એ પંચમૃત સ્થાનના કાળમાં આપણે 3 વાત સમજીએ છે. જગન્ય કાળ, મધ્યમ કાળ અને ઉત્કૃષ્ટ કાળ. કાળ કાળ અપેક્ષા ચર્ચામાં આપણે 3 અપેક્ષાએ વાત સમજીએ છે, બરાબર છે? હવે જો જગન્ય કાળ, કોઈ પણ જીવ પંચમૃત સ્થાનમાં આવે તો મિનિમમ એટલે કે જગન્ય કાળ એટલે કે મિનિમમ એ ગુણસ્થાનમાં એ કેટલો સમય રહેશે, કેટલો કાળ રહેશે, મિનિમમ કેટલો કાળ રહેશે? એક વસ્તુ સમજો, પંચમ ગુણસ્થાન એ મોક્ષ માર્ગમાં કમ્પલસરી ગુણસ્થાન નથી. સમજાય છે? આવે પણ અને ન પણ આવે. જે તીર્થંકર થઈને મોક્ષે જવાના હોય એ જીવોને પંચમૃત સ્થાન નો આવે. એ જીવનો પુરુષાર્થ એટલો ઉગ્ર ઉપડે કે એ ચતુર્ગુણ સ્થાનમાં તો હોય જ, સમજાય છે? કાય સમ્યક દ્રષ્ટિ તો હોય જ, આત્મજ્ઞાની તો હોય જ, પરંતુ જયારે પુરુષાર્થ ઉપડશે, પુરુષાર્થની ધારા ઉપડશે, તો એ ડિરેક્ટલી મુનિ અવસ્થા ધારણ કરીને વનજંગલમાં ચાલ્યા જાય. તીર્થંકર જેવા જીવોને પંચમ વનસ્થાન નો સમજાય છે. એટલે એનો અર્થ શું થયો કે પંચમ વનસ્થાન એ મોક્ષ માર્ગમાં કમ્પલસરી વનસ્થાન નથી, કે આવે જ એવું વનસ્થાન. ચતુર્થ વનસ્થાન, ચતુર્થ ગુણસ્થાન કમ્પલસરી છે કે નહીં? તો કે ચતુર્થ પણ કમ્પલસરી નથી. બીજું ગુણસ્થાન, ત્રીજું ચોથું પાંચમું, કોઈ સમજાય છે? આ કમ્પલસરી ગુણસ્થાન નથી. હજી આગળ કોઈને ખ્યાલ આવે છે? આજે છઠ્ઠું ગુણસ્થાન કમ્પલસરી, સાતમું કમ્પલ, આઠ નવ દસ કમ્પલસરી, અગિયારમું ગુણસ્થાન પણ કમ્પલસરી નથી, બારમું જીવ ડિરેક્ટલી મોક્ષે જઈ શકે. હા, પહેલા માંથી એ જીવ કેવો હોય, પહેલા માંથી સાતમા માં જાય, સાતમા માંથી એક વાર તો એક વાર પણ છઠ્ઠા માં આવવું પડે. તો પહેલા માંથી સાતમા માં, સાતમા માંથી છઠ્ઠા માં, બરાબર છે? પછી પાછા સાતમા માં, પછી આઠ નવ દસ બાર તેર અને ચૌદ. ઈઝી છે ને? કેટલું ઈઝી છે? હા, ચલો, આ બોલવું એટલું કઠિન છે, પણ અમારે એટલું એનાથી સરળ છે. ચલો હવે આપણે વાત કરીએ કારણની. હા, તો શું કીધું કે અગર કોઈ જીવ પંચમ વનસ્થાનમાં આવે તો એ જીવ કેટલો સમય રહેશે, જગન્ય કાળ કેટલો સમય? તો કે જગન્ય કાળ અંતર મુહૂર્ત. ચલો યાદ રાખજો થોડું, જગન્ય કાળ અંતર મુહૂર્ત. તમને ઘરે હોમવર્ક કરવું હોય ને તો આમ કરવાનું, જેટલા ગુણસ્થાન થઈ ગયા છે ને એ બધાનો કાળ એક સાથે લખવાનો, એટલે તમે કમ્પેર કરી શકો. જેટલા પાંચ ગુણસ્થાન આજે થઈ જશે, તો થઈ તો નહીં જાય, જેટલું ગમનાગમન થઈ જશે ને તો એટલું તમારે બધાનું ગમનાગમન લખી નાખવાનું. તો એ તમને એકદમ કમ્પેરિઝનમાં ખ્યાલ આવશે. ઓકે, ચલો, તો શું આવી વાત કે જગન્ય કાળ અંતર મુહૂર્ત. હવે મધ્યમાં આપણે જોઈએ, પહેલા આપણે ઉત્કૃષ્ટ જોઈ લઈએ, કારણ કે જગન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનો જેટલો પણ કાળ છે મધ્યમ કાળ. ઉત્કૃષ્ટ કાળમાં બે અપેક્ષાએ વાત આવશે ને, કારણ કે પંચમ વનસ્થાન કઈ કઈ ગતિના જીવોને હોઈ શકે? એક્સેલન્ટ, મનુષ્ય અને તિર્યક ગતિના જીવ જ પંચમ વનસ્થાન સુધી જાય છે. દેવ અને નારકી ચતુર્થ વનસ્થાનથી આગળ પ્રવેશ નથી, બરાબર છે? તો મનુષ્ય અને તિર્યક્ષની અપેક્ષાએ અલગ વાત છે. કાળ અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાળ, મનુષ્ય અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાળ, તિર્યક્ષ અપેક્ષા. કરીએ વાત ચાલુ? અરે ભૂલો, મારી સાથે છો બધા? વેરી ગુડ. ઉત્કૃષ્ટ કાળ મનુષ્યની અપેક્ષાએ, જો કેટલું માઇનસ કરવાનું છે અને કેટલું એડ કરવાનું છે, બરાબર છે? હવે જુઓ, મનુષ્યની અપેક્ષાએ પંચમ વનસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ, મનુષ્યની અપેક્ષા ગર્ભકાળ સહિત શું બાદ કરવાનું છે? પહેલા કહે છે, જો ગર્ભનો કાળ બાદ કરી દો, એના પછી ગર્ભમાંથી જયારે બહાર આવે તો આઠ વર્ષ બાદ કરો. બાદ સમજાય છે ને? માઇનસ. ગર્ભકાળ સહિત આઠ વર્ષ અને એક અંતર મુહૂર્ત બાદ કરો. કેટલું માઇનસ કર્યું? સમજાય છે ને? પ્રજ્ઞાબેન શું કીધું? પહેલી વાત શું કીધું? ગર્ભકાળ, પછી આઠ વર્ષ અને પછી એક અંતર મુહૂર્ત બાદ કરો. આટલું બાદ કર્યા પછી કોઈ જીવને પંચમ વનસ્થાન આવે તો એ એક અંતર મુહૂર્ત ગર્ભકાળ માઇનસ કરી, આઠ વર્ષ માઇનસ કરી, આઠ વર્ષનો થાય એના પછી એક અંતર મુહૂર્તમાં એ પુરુષાર્થ કરે અને પંચમ વનસ્થાન પ્રાપ્ત કરે અને એનું આયુષ્ય એક કોટી પૂર્વનું હોય તો એક કોટી પૂર્વ સુધી લગાતાર એ જીવ પંચમ વનસ્થાનમાં રહી શકે. લાંબુ થઈ ગયું? અરે સમજાયું કે નહીં? જેટલું સમજાય સાંભળજો, બધાને સમજાશે. હમ, કેટલું વાત કર્યું? જલ્દી શું વાત કર્યું? અરે ભૂલો, ગર્ભકાળ આઠ વર્ષ અને એક અંતર મુહૂર્ત, આટલું વાત કર્યું અને પછી એનું આયુષ્ય કેટલું? એક કોટી પૂર્વનું. સમજાય છે? જો લખ્યું છે મનુષ્ય કે અપેક્ષા ગર્ભકાળ સહિત આઠ વર્ષ વ એક અંતર મુહૂર્ત કમ, કમ એટલે બાર, અને એક કોટી પૂર્વ વર્ષ તક વો જીવ પંચમ વનસ્થાનમાં રહે શકે. આટલું થયું? બરાબર છે? તે પંચમ વનસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ છે. એટલે આમાં બે પોસિબિલિટી છે, યા તો એ જીવ ચતુર્થ વનસ્થાનનો ઓલરેડી છે અને એ જીવ 8 વર્ષ નો થયા બાદ એક અંતર મુહૂર્ત માં પંચ મુહૂર્ત સ્થાન ને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે. યા તો એકી મિથ્યા દ્રષ્ટિ છે અને ડિરેક્ટલી એ પહેલા ગુણ સ્થાન માંથી પાંચમા ગુણ સ્થાન, આપણે ગમના ગમન જોશું એટલે આપણને સમજાશે. તો પહેલા માંથી એ પાંચમા માં જશે, સમજાય છે ને? મનુષ્યની અપેક્ષા એ પંચમ ગુણ સ્થાન નો ઉત્કૃષ્ટ. રિપીટ બહુ નથી કરાવતી કારણ કે વિષય બહુ બધા છે. હવે આગળ તિર્યંચ ગતિની અપેક્ષા એ પંચમ ગુણ સ્થાન નું ઉત્કૃષ્ટ. બધાને ખ્યાલ આવે છે ને? હવે તિર્યંચ ગતિ, તિર્યંચ ગતિમાં કોઈ જીવ નો જન્મ થાય તો જુઓ, ત્રણ પહેલા સ્ટાર્ટિંગ ના ત્રણ અંતર મુહૂર્ત બાદ, ત્રણ અંતર મુહૂર્ત બાદ કરી એક કોટી પૂર્વ વર્ષ સુધી જીવ પંચમૂળ સ્થાન માં રહી શકે. ત્રણ અંતર મુહૂર્ત બાદ કર્યા, હવે કેવી રીતના કહું છું? કોનામાં? અરે બોલો મારી સાથે, પ્લીઝ મારી સાથે બોલજો તો તમે બહુ ઇન્વોલ્વ રહેશો આમાં. આ પ્રકરણ એવું છે, તિર્યંચ ગતિ નો પંચમૂળ સ્થાન માં રહેવાનો ઉત્કૃષ્ટકાર ત્રણ અંતર મુહૂર્ત બાદ એક કોટી પૂર્વ. ખ્યાલ આવે છે? ત્રણ અંતર મુહૂર્ત કેવી રીતના વાત કરશો કે એક અંતર મુહૂર્ત માં, ફર્સ્ટ અંતર મુહૂર્ત માં એ પર્યાપ્તિ પૂરી કરશે, બીજા અંતર મુહૂર્ત માં એ વિશ્રામ કરશે, અને ત્રીજા અંતર મુહૂર્ત માં એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની વિશુદ્ધતા પ્રગટ કરી, અને ત્રણ અંતર મુહૂર્ત પૂરા થતા એ પહેલા જ સમયે પંચમૂળ સ્થાન માં આવી શકે, અને એક કોટી પૂર્વ સુધી એ જીવ પંચમૂળ સ્થાન માં રહી શકે. કેટલા કશાય ચોકડી ના અભાવ પૂર્વક? બે કશાય ચોકડી ના અભાવ પૂર્વક ની ભીત રાખતા સહિત તિર્યંચ ગતિ નો જીવ વ્રત અંગીકાર કરીને પંચમ ગુણ સ્થાન માં રહી છે. હવે આપણે જોશું કે પ્રતિમા, આપણે વાત કરી ને પ્રતિમા ને વ્રત ની વાત કરી રહ્યા છે ને, તો તિર્યંચ નો જીવ કઈ પ્રતિમા સુધી જઈ શકે આપણે બધી વાત કરશું. મનુષ્ય અપેક્ષા 11 પ્રતિમા છે, કારણ કે એલક શુલક તો મનુષ્યમાં આવશે ને, તો તિર્યંચ ગતિ નો જીવ કઈ પ્રતિમા સુધી જઈ શકે એ બધી વાત આપણે હમણાં પ્રતિમામાં કરીએ છીએ. આ વાત પૂરી થઈ ગઈ. ચલો હવે નવો ટોપિક લો, ગમનાગમન. ગમનાગમન, ચલો જલ્દી પંચમ ગુણ સ્થાન માંથી ગમન અને આગમન. પંચમ ગુણ સ્થાન માંથી જીવ ગમન એટલે ક્યાં જઈ શકે? પેલા આપણે ઉપર રહીએ, પંચમ ને સેન્ટર માં રાખજો, પછી ઉપર ક્યાં સુધી, ક્યાં કયા કયા ગુણ સ્થાન માં જઈ શકે, અને નીચે કયા કયા ગુણ સ્થાન માં ગમન કરી શકે. ચલો જલ્દી ગમન, પંચમ ગુણ સ્થાન થી ઉપર એ કયા ગુણ સ્થાન માં જાય? આપણી એક્સરસાઇઝ છે, થોડું વિચારશો તો બધો ખ્યાલ આવશે. એક્સેલન્ટ, ચલો વેરી ગુડ. પંચમ ગુણ સ્થાન થી કોઈ પણ જીવ ઉપર જશે તો એ પાંચમા માંથી ડિરેક્ટલી સાતમા, છઠ્ઠું અને સાતમું એમ નહીં આવે, પાંચ પછી નંબર શું આવે? ગણતરી, આમાં ગણતરી ગડબડ કરી નાખો છો. અરે ગુણસ્થાન ની ગણતરી અલગ છે ભાઈ, આપણી લૌકિક ગણતરી, મેથ ની ગણતરી અલગ છે. મેથ પછી, મેથ માં પાંચ પછી શું આવે? અને ગુણસ્થાન માં પાંચ પછી શું આવે? વેલ, આ લૌકિક પઢાઈ છે ને ભાઈ. તો પાંચમા ગુણસ્થાન થી સાતમા ગુણસ્થાન માં જીવ પ્રવેશ કરી શકે. કઈ દશામાં? તો કે શુદ્ધોપયોગ ના કારણે. આટલું સમજાઈ ગયું? પછી એ પાંચમા માંથી સાતમા માં ગમન કરી શકે ઉપર. હવે નીચે, નીચે, અચ્છા પાંચમા માંથી, અચ્છા એક એક પોઈન્ટ, હજી પાંચમા માંથી કોઈ જીવ સાતમા માં ગમન કરે છે તો બારમા એ ક્યાં દેખાશે, ક્યાં હશે? અરે વાહ, વેરી ગુડ. આજે તો બધા આન્સર બહુ સરસ આપે છે. હું મુનિ દશામાં, પાંચમા ગુણસ્થાન વાળા મુનિરા. તમે કહેશો અચ્છા તો મુનિરાજ પાંચમા ગુણસ્થાન માં હોય શકે? હા, દ્રવ્ય લિંગી મુનિરાજ ના ચાર ભેદ છે. પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્ય લિંગી મુનિરાજ, જે આપણે અનંતવાર બની ના આવ્યા, સમજો. ચતુર્થ ગુણસ્થાન વર્તી દ્રવ્ય લિંગી મુનિરાજ, ગુણસ્થાન ચતુર્થ છે પણ બારમા દ્રવ્ય લિંગી મુનિરાજ છે, મુનિરાજ છે. પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્ય લિંગી મુનિરાજ, ગુણસ્થાન પાંચમું છે પણ છે મુનિ. એવું થઈ શકે? તો કે હા થઈ શકે. ગુણસ્થાન ભલે પાછળ છે પણ ક્રિયા ઊંચી છે, ત્યાગ ઊંચો છે, સંયમ નો ભાવ છે. ભલે એ સંયમ નો ભાવ વાસ્તવિક સંયમ નથી કારણ કે અજીન પંચમ સ્થાન માં છે, ચતુર્થ માં છે, પ્રથમ માં છે. દ્રવ્યલિંગી મુનિ આગમ માં આવ્યું છે, દ્રવ્યલિંગી મુનિરાજ ના ચાર ભેદ છે. પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, ચતુર્થ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, અને સાત છઠ્ઠા સાતમા ગુણસ્થાન માં જુડવા વાળા વાસ્તવિક ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ. ભાવલિંગ નામ ક્યારે પામશે? પંચમ ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિરાજ ને ભાવલિંગી નહીં કહી શકીએ, ભલે આત્મજ્ઞાની છે, બે કશાય ચોપડી નો ભાવ છે. સમજાય છે ને? तो ये भावलिंगी नाम क्यारे कौन से कि जारे त्रण कषाय चोकरी ना भाव पूर्वक नी मित्रता प्रकट करते त्यारे भावलिंगी पूर्वक नु द्रव्यलिंग छे पण एनी पहला ये पंचम चतुर्थ अने प्रथम गुण स्थान वाला द्रव्यलिंगी निदान हो छे समझायो એટલું ओके હવે પ્રશ્ન પૂછજો કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો હમણાં વચ્ચે પૂછી દેજો હે ને હવે આપણે શું વાત કરી કે ગમન કરે ઉપર તો પાંચમાંથી હવે નીચે ગમન કરે તો નીચે પાંચમાંથી નીચે ગમન કરે નીચે આવે તો જે શારીરિક સમય દ્રષ્ટિ તો નહીં આવે બરાબર છે શારીરિક સમય દ્રષ્ટિ નહીં આવે ઔક્ષમિક સમય દ્રષ્ટિ ને શારીરિક સમય દ્રષ્ટિ વાળા આવી શક્યા આપણે હવે સમ્યક દર્શનમાં નથી જતા આપણે ખાલી ગુણસ્થાન જોઈએ કે પાંચમાંથી નીચે આવે તો કયા કયા ગુણસ્થાનમાં આવી શકે ચલો કોઈ બોલશે વેરી ગુડ પાંચમાંથી ચોથામાં આવી શકે પછી પહેલામાં આવી શકે બીજામાં આવી શકે અને ત્રીજામાં આવી શકે એટલા તો છે પહેલું બીજું ત્રીજું અરે હા બરાબર છે ના નહીં પાંચમાંથી કોઈ જી ચોથામાં આવી શકે ત્રીજામાં આવી શકે બીજામાં આવી શકે ને પહેલામાં આવી શકે સમજાય છે ખ્યાલ આવે છે ખાલી એટલું છે કે શાયોક્ષમિક તમને દ્રષ્ટિ બીજામાં નહીં આવે ઔક્ષમિક તમને દ્રષ્ટિ બીજામાં આવશે તમને ખ્યાલ હોય તો બીજામાં કોણ આવે પાંચમાંથી બીજામાં કોણ આવે કે જેને જેને ઉપશમ સમ્યક્ત્વ થયું સાત પ્રકૃતિ પ્લસ ચાર એમ કરીને અગિયાર પ્રકૃતિનો ઉપશમ થયો છે ને અનંત અનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એકનો ઉદય આવે તો એ બીજામાં આવીશ બધું થઈ ગયું છે રિવિઝન કરશો ને તો બધું ખ્યાલમાં આવશે ચલો થઈ ગયું તો પંચમ સ્થાન નું ગમન કોણ બોલશે બધા બોલશે ચલો ઉપર જાય તો અને નીચે આવે તો પહેલું બીજું ત્રીજું ચોથું હવે આગમન ચલો જલ્દી આગમન આજે મારે બે પ્રતિમા લેવી છે આગળ આપણે એક કહી દીધી ને આ ટાઈમ દર્શન પ્રતિમા આજે આપણે વ્રત પ્રતિમા અને સામાયિક પ્રતિમા અને થોડુંક આપણે જે ચારિત્ર નું બાકી હતું એ કરવાનું છે બરાબર હવે આગમન આ પૂરું થઈ જાય પછી ચાલુ કરીએ આગમન ક્યાંથી પંચમ માં આવી શકે ચલો ઉપર ઉપરથી પહેલા જોઈએ કે ઉપરના ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાંથી પંચમમાં આવી શકે આપણે પહેલા શું વાત જોઈ કે પંચમમાંથી ક્યાં જઈ શકે હવે પંચમમાં ક્યાંથી આવી શકે તો ઉપરના કયા ગુણસ્થાનમાંથી પંચમમાં આવી શકે વેરી ગુડ છઠ્ઠા ગુણસ્થાનમાંથી જ ખાલી અગિયારમાંથી ડાયરેક્ટ પંચમમાં ન આવે અગિયારમાંથી નીચે આવે પણ બરાબર વ્યવસ્થિત અગિયાર દસ નવ આઠ સાત છ અને પાંચ આવે તો એ રીતે અગિયારમાંથી ડાયરેક્ટ નીચે પંચમમાં નહીં આવે તો ઉપરમાંથી નીચે આવશે તો ખાલી છઠ્ઠામાંથી જ આવશે સાતમાંથી છઠ્ઠામાં આવશે અને છઠ્ઠામાંથી ઓકે અને અને આપણે નીચેના ગુણસ્થાનમાંથી પંચમમાં ક્યાંથી આવી શકીએ પહેલામાંથી આવી શકીએ જલ્દી જલ્દી પહેલામાંથી આવી શકે ચોથામાંથી આવી શકે પણ એ કેવા હોવા જોઈએ જે પંચમમાં આવે કેવા હોવા જોઈએ દ્રવ્યલિંગી શ્રાવક આ યાદ રાખજો બરાબર દ્રવ્યલિંગી શ્રાવક અને દ્રવ્યલિંગી મુનિ પંચમમાં આવે એની પહેલા દ્રવ્યલિંગી શ્રાવક સાતમામાં આવે એની પહેલા દ્રવ્યલિંગી મુનિ આટલું યાદ રહેશે પંચમમાં કોણ આવી શકે બારમાં કેવા હોવા જોઈએ દ્રવ્યલિંગી અને સાતમા ગુણસ્થાનમાં કોણ પ્રવેશ પામી શકે બારમાં દ્રવ્યલિંગી આટલું સમજાયું દ્રવ્યલિંગી મુનિરાજ પછી દ્રવ્યલિંગી મુનિરાજ જે સાતમામાં આવે છે એ ભલે પહેલા ગુણસ્થાનમાં હોય એ દ્રવ્યલિંગી મુનિરાજ ચોથામાં હોઈ શકે અને એ દ્રવ્યલિંગી મુનિરાજ પાંચમામાં પણ હોઈ શકે અને સાતમામાં આવા પહેલા એ દ્રવ્યલિંગી મુનિરાજ હોવા જોઈએ ગુણસ્થાન કોઈ પણ હોઈ શકે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ શુદ્ધોપયોગમાં બેસે તો એ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી પ્રથમ ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિરાજ બારમાં ચોવીસ પરિગ્રહનો ત્યાગ કરી નિર્ગ્રંથ દશામાં વિરાજમાન વન જંગલમાં રહેવા વાળા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ શુદ્ધોપયોગમાં બેસે તો એક ધડાકામાં પહેલા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાનમાં પ્રવેશ કરી શકે ત્રણ કષાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા પ્રગટ કરી શકે ચોથું પાંચમું આવે એવું કમ્પલસરી એવું પણ બને કે દ્રવ્યલિંગી મુનિરાજ છે બહારમાં દ્રવ્યલિંગી છે મિથ્યા દ્રષ્ટિ છે તો એ શુદ્ધોપયોગ વડે પહેલા ચોથામાં આવે પછી પાછો શુદ્ધોપયોગ શુદ્ધોપયોગના બળ વડે પાંચમામાં અને પછી શુદ્ધોપયોગના બળ વડે સાતમામાં ચોથામાં પાંચમામાં સાતમામાં આવે પણ એની પહેલા સાતમામાં આવે એની પહેલા દ્રવ્યલિંગી મુનિરાજ હોવા જોઈએ એ પ્રકારની કશાય ની મનતા, એ પ્રકારની બાહ્ય નો સંયમ નો ભાવ. અરે ઘરમાં બેઠા બેઠા સાતમું વનસ્થાન ન આવે એવું ન બને કે ઘરમાં બેઠા સાતમું આવ્યું ને પછી વન જંગલ માં જઈને વસ્ત્ર છોડે, એવું ન બને. ક્લિયર થાય છે પિક્ચર? ગમન આગમ થઈ ગયું, ગમન અને આગમન ની વાત થઈ ગઈ, કારણ ની વાત થઈ ગઈ, પંચમસ્થાન ની પરિભાષા થઈ ગઈ, ત્રણ પોઈન્ટ થઈ ગયા. અને હવે આપણે વાત કરવાની છે કોની? શ્રદ્ધા અપેક્ષા વિચાર અને ચારિત્ર અપેક્ષા વિચાર, જે આપણે વાત કરી રહ્યા હતા. આ એક આટલો વિષય 10 મિનિટ નો થોડો અઘરો છે, ઉપયોગ ને સૂક્ષ્મ રાખજો. પછી આપણે છેલ્લે બે પ્રતિમા કરી. શ્રદ્ધા અપેક્ષા વિચાર, પંચમણ સ્થાનમાં શ્રદ્ધા એટલે કે સમ્યક દર્શન, ત્રણ પ્રકારના જે છે એમાંથી કોઈ પણ એક પ્રકારનું સમ્યક દર્શન હોઈ શકે, યા તો ઉપશમિક, યા તો શાયોપશમિક, યા તો શાય. તો સમ્યક દર્શન ની અપેક્ષા એ ત્રણ માંથી કોઈ એક સમ્યક તો, પંચમણ સ્થાનમાં શ્રદ્ધા અપેક્ષા વિચારમાં સમ્યક તો માંથી કોઈ પણ એક સમ્યક તો હોય છે, બરાબર છે? ઔપશમિક સમ્યક તો હોય તો એ અંતર્મુરત માટે રહેશે. પંચમૂળ સ્થાનમાં ઔપશમિક સમ્યક અંતર્મૂળ, શાયોપશમિક નો કાળ લાંબો છે અને શાયિક તો સાધી આનંદ છે. આટલું થઈ ગયું. હવે આપણે વાત કરવાની છે ચારિત્ર અપેક્ષા વિચાર. પંચમૂળ સ્થાનમાં ચારિત્ર અપેક્ષા વિચારમાં આપણે લાસ્ટ ટાઈમ એક ચાર્ટ જોયું હતું. આપણે પહેલા એ ચાર્ટના માધ્યમથી થોડી ચર્ચા કરી લઈએ અને પછી આપણે બે પ્રતિમાની ચર્ચા કરીએ. ઓકે, હવે થોડું જોજો. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ એક ચાર્ટ કર્યું હતું. શું ચાર્ટ કર્યું હતું આપણે? કોઈને ખ્યાલ છે આપણે લાસ્ટ ટાઈમ કયું ચાર્ટ કર્યું હતું? લાસ્ટમાં એક ચાર્ટ કર્યું હતું. આપણે વાત કરવાની છે પોઈન્ટ શું છે કે ફિફ્થ ગુણ સ્થાનમાં ચારિત્ર કયું, વિચ ચારિત્ર. ઓકે, પોઈન્ટ આપણો આ છે. હા, એ તો બરાબર છે, તો બધાને ખ્યાલ છે, પણ કેમ, કેવી રીતના આપણે કર્ણાયુક્ત જોઈએ છે, બરાબર છે? ચારિત્ર સંયમ સંયમ, એમાં આપણે ચારિત્રના ભેદ લખ્યા હતા. સંયમ સંયમ પહેલું, પછી બીજું આપણે લખ્યું હતું શાયોક્ષમિક ચારિત્ર, પછી આપણે લખ્યું હતું ઔપશમિક ચારિત્ર, અને આપણે લખ્યું હતું શાયિક ચારિત્ર, બરાબર છે? આ ચારિત્રના ભેદ છે. આટલો ખ્યાલ છે ને બધાને? સંયમ સંયમ, શાયોક્ષમિક, ઔપશમિક, શાયિક, બરાબર. ગુણસ્થાન કોઈને યાદ છે? આપણે બે વાર લીધું હતું. આ ગુણસ્થાન સંયમ સંયમ, ગુણસ્થાનની કોલમ કરીએ તો સંયમ સંયમ ફિફ્થ ગુણસ્થાન, બરાબર છે? શાયોક્ષમિક ચારિત્ર, હમણાં ચારિત્ર પર ફોકસ કરજો. શાયોક્ષમિક સમ્યક તો પણ હોય, શાયોક્ષમિક દાન ના ભોગ ભોગ પણ હોય, શાયોક્ષમિક જ્ઞાન પણ હોય, શાયોક્ષમિક દર્શન પણ હોય. રાઈટ નાઉ વી આર ટોકિંગ અબાઉટ ઓનલી ચારિત્ર, અને એમાં આપણે એનો ભેદ સમજીએ છીએ. ફોકસ ઓન ચારિત્ર ગુણ. ઓકે, તો શાયોક્ષમિક ચારિત્ર એક્સિલન્ટ, વેરી ગુડ. સિક્સ્થ ગુણસ્થાન ટુ ટેન્થ ગુણસ્થાન. ઓકે, સમજાયું આટલું બધાને? પ્રશ્નો હોય તો પૂછજો. આપણે રિપીટ કરી રહ્યા છે, આ ત્રીજી વાર રિપીટ થઈ રહ્યું છે, રિવિઝન તો કરવું પડશે. ઔપશમિક ચારિત્ર, વેરી ગુડ. ઔપશમિક ચારિત્ર, તમને ખબર છે આપણે પાંચ ભાવ ભણ્યા હતા ને, ત્યારે આપણે ઔપશમિક ભાવ સૌથી પહેલો ભણ્યા હતા, અને ઔપશમિક ભાવના આપણે બે ભેદ ભણ્યા હતા, કોઈને યાદ હોય તો. ઔપશમિક સમ્યક દર્શન અને ઔપશમિક ચારિત્ર. તો હવે અહીંયા આપણે આ ચારિત્ર ની વાત કરીએ છીએ. ઔપશમિક સમ્યક તો ચતુર્થ ગુણસ્થાનમાં થઈ જાય, પણ ઔપશમિક ચારિત્ર 11મા ગુણસ્થાને. ખાલી એક 11મું ગુણસ્થાનમાં જ ઔપશમિક ચારિત્ર દેશે, એની આગળ પાછળ નહીં, બરાબર? આટલું સમજાયું. અને શાયિક ચારિત્ર આપણે લીધું હતું 12મા ગુણસ્થાન ઓનવર્ડ. ઓકે, લેટ નોટ ગો ઇન ટુ ડિટેલ, બટ જસ્ટ ટેલિંગ 12મા ગુણસ્થાન ઓનવર્ડ શાયિક ચારિત્ર છે. હવે થોડુંક સમજો, આટલું થઈ ગયું, બરાબર? આપણે આ વાત સમજીએ છીએ કર્ણાન યોગ અપેક્ષા.
Don't mind my handwriting and spelling.
દ્રવ્ય નિયોગની અપેક્ષાએ ચારિત્રના આપણે ચાર ભેદ સમજ્યા હતા. કોઈને ખ્યાલ છે દ્રવ્ય નિયોગ અપેક્ષાએ ચાર ભેદ? સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાર્થા ચારિત્ર, એ પણ આપણે રિપીટ કર્યું હતું. હવે લેટ્સ ગો ટુ ધ મેઇન ટોપિક. ના, એક ચાર્ટ બનાવું છું, તમારે મને આન્સર આપવાના છે, કારણ કે ઓલરેડી આ ચાર્ટ પણ બે વાર થઈ ગયું છે. હું મિડલ ઓફ ધ ક્લાસ લઉં છું એટલે ક્લાસ પૂરો થાય, એને મને લેશું તો પાછું અધૂરું રહી જશે. હવે જો આપણે અહીંયા લખીએ, બોલો મારી સાથે, આપણે એનો ચાર્ટ બનાવી રહ્યા છે અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કર્ણાનિયોગમાં સમજવું બહુ જરૂરી છે. ઓકે, દર્શનો અને વેલ્યુએબલ. હવે આપણે થોડુંક વ્યવસ્થિત લખીએ એટલે ઘણું બધું વચ્ચે આવશે. નીચે દર્શન મોના કેટલા ભેદ છે, ચારિત્ર મોના કેટલા ભેદ છે, ટોટલ કેટલા ભેદ છે? વેરી ગુડ, સમજાઈ રહ્યું છે ને બધાને? ખ્યાલમાં રાખજો, ઉપયોગની એકાગ્રતા રાખજો. હવે દર્શન મોહના ત્રણ ભેદ જલ્દી જલ્દી. મિથ્યાત્વ, મિશ્ર લખું, સમજાશે? મિશ્ર એટલે સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, બરાબર છે? ચારિત્ર મોહના, વેરી ગુડ, અનંતાનુબંધી ચાર, અપ્રત્યાખ્યાન ચાર, પ્રત્યાખ્યાન ચાર, સ્વંજ્વલન ચાર અને નવ નોકશાય, બરાબર છે? શોર્ટમાં લખું છું એટલે ટાઈમ ન જાય. આટલું થઈ ગયું? આ ચાર બધાને ક્લિયર છે? ન્યુ કમર પછી મને આવીને ઘણા પ્રશ્ન પૂછતા હોય છે, આ ચાર બહુ ક્લિયર રાખજો. ઓકે, આનો અર્થ પણ સમજશું. હવે આપણે આમાં ના બી ગોઈ નથી કે આપણે પહેલી વાત ત્રણ ભેદ અહીંયા અને 25 ભેદ અહીંયા. હવે આપણે જે સાયોક્ષમિક ચારિત્ર અને સંયમ ચારિત્રની વાત કરવાની છે, એ વાત ચાલુ કરતા પહેલા આપણે સમજવું પડશે કે આ 28 પ્રકૃતિમાંથી 14 પ્રકૃતિ, 14 અને 14 કેટલા થાય? વેરી ગુડ, તો 14 પ્રકૃતિ સર્વધાતી છે. યુ હેવ ટુ ટેલ મી કઈ કઈ છે, પૂછું છું હમણાં. અને 14 પ્રકૃતિ, 14 પ્રકૃતિ દેશધાતી છે, સમજાય છે? 14 પ્રકૃતિ, જલ્દી જલ્દી બોલો મારી સાથે, સર્વધાતી અને 14 પ્રકૃતિ દેશધાતી, પ્રકૃતિ, બરાબર છે? 14 પ્રકૃતિ, બોલો મારી સાથે બધા, સર્વધાતી, સર્વધાતી શબ્દ સમજાય છે ને? અને 14 પ્રકૃતિ દેશઘાતી. નિયમ શું છે? આ નિયમ બધાને યાદ રહેશે, કર્ણનિયમ રિપીટ કરવું પડશે તો જ યાદ રહેશે. સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્શકો, ઘણા પૂછવા આવે બેન સ્પર્ધક એટલે શું, બરાબર છે? સાચી વાત છે. સ્પર્ધક નો અર્થ શું થાય? જે પ્રકૃતિ છે ને, પ્રકૃતિ, હવે સપોઝ 14 સર્વઘાતી પ્રકૃતિ છે, લેટ્સ ટેક વન, આમાંથી કોઈ કહી શકે? આમાંથી સર્વઘાતી દેશઘાતી કહી છે, આમાંથી કોઈ કહી શકે? મિથ્યાત્વ સર્વઘાતી, મિશ્ર સર્વઘાતી, સમ્યક પ્રકૃતિ દેશઘાતી. તો આ મિથ્યાત્વ પ્રકૃતિ છે, તો એ પ્રકૃતિ મિથ્યાત્વ પ્રકૃતિ છે. પ્રકૃતિ આપણે સમજ્યા ને, પ્રદેશ પ્રકૃતિ, પ્રદેશ સ્થિતિ અને અનુભવ, સમજ્યા છે? આ યાદ છે બધાને? તો પ્રકૃતિ કઈ છે? મિથ્યાત્વ. અને કઈ ટાઈપની છે? સર્વઘાતી. હવે એમાં જે પ્રદેશ એટલે પરમાણુ, પરમાણુ. હવે સપોઝ આપણી પાસે હમણાં મિથ્યાત્વના 1,00,000 પરમાણુ છે, તો 1,00,000 જે પરમાણુ છે એનો જે અનુભાવ છે, એટલે ફળ આપવાની જે સમજ છે, એ સર્વઘાતી છે. એટલે કે એ સર્વ પ્રકારે સમ્યક દોનો 100% ઘાત કરવા વાળા પરમાણુ આ મિથ્યાત્વ પ્રકૃતિમાં છે, એને સ્પર્ધક કહેવાય. એટલે પરમાણુ ની યોગ્યતા, અનુભાવ શક્તિ, અનુભાવ શક્તિ એને સ્પર્ધક કહેવાય. ફળ આપવાની સામર્થ, તો કે ભાઈ સર્વઘાતી છે એટલે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને જીવ એમાં ભળે છે, ઉદય આવે ને જીવ એમાં ભળે, ઉદય આવે ને જીવ એમાં ભળે, ત્યાં સુધી એ સમ્યક્ત્વનો પૂર્ણતઃ સર્વતઃ ઘાત કરવા વાળી પ્રકૃતિ હોવાના કારણે મિથ્યાત્વ એ સર્વઘાતી પ્રકૃતિ છે. સમજાય છે? અરે બોલું. ઓકે, તો સ્પર્શક સમજાયું. હવે આગળ જુઓ. હવે આમાં આપણે થઈ ગયું મિથ્યાત્વ એ સર્વઘાતી, મિશ્ર એ સર્વઘાતી અને સમ્યક પ્રકૃતિ. નાઉ ઇમ્પોર્ટન્ટ, આમાં મને કો સર્વઘાતી દેશઘાતી, अनंत संबंधी एक्सीलेंट। चलो आज रिविजन करिए थे ना तो याद रही गई। अने अप्रत्याख्यानावरण प्रत्याख्यानावरण तब बोलो पची लखू अने स्वंज्वलन देशभावी अने नव नो कषाय आ चार्ट एकदम बराबर बना लीजिए। नियम शू हतो सर्वधाति प्रकृतिओना बधा स्पर्धको एक्सीलेंट अने देशघाती प्रकृति ना थोड़ा स्पर्धक એટલે એમાં થોડા પરમાણુ સર્વઘાતીના અને થોડા પરમાણુનો અનુભાવ શક્તિ દેશઘાતી કઈ પ્રકૃતિમાં દેશઘાતી સમજો હા હજી તો આવશે ઘણું બધું પણ આટલું સમજાયું બતાને ક્લિયર થાય છે ઓકે તો સર્વઘાતીના બધા સ્પર્ધક સર્વઘાતી દેશઘાતીના અમુક સ્પર્ધક સર્વઘાતી અમુક સ્પર્ધક દેશઘાતી હવે ત્રીજો નિયમ ક્ષયોક્ષમની પરિભાષા એટલે કે ક્ષયોક્ષમ ઘટિત તેમાં થાય લોજિક વાપરો ક્ષયોક્ષમ ઘટિત એમાં થાય કે જે દેશઘાતી પ્રકૃતિ હોય એમ કે દેશઘાતી પ્રકૃતિમાં અમુક સ્પર્ધક દેશઘાતી ના અમુક સ્પર્ધક સર્વઘાતી છે એના કારણે ક્ષયોક્ષમની જે પરિભાષામાં આપણે ત્રણ વાર શીખ્યા છે શું ત્રણ વાર શીખ્યા છે વર્તમાનકાલીન અચ્છા હું શાખાની શબ્દ લખું છું ઉદયા ભાવી વેરી સદ અવસ્થા અરે વાહ અને ઉદય તો આ ત્રણ દશા થઈ ને ક્ષય ઉદય ઉપક્ષમ ઇઝ ઇક્વલ ટુ ક્ષય ઉદય ઉપક્ષમ તો ક્ષય ઉદય ઉપક્ષમ સેમાં ઘટિત થશે કે જે દેશ ખાતી પ્રકૃતિ સમજાય છે સમજાશે પાક્કું સમજાશે હવે આગળ જુઓ હવે શું કહે છે હવે આપણે શું પોઈન્ટ ચાખવું આપણો પોઈન્ટ હતો કે પંચમૂળ સ્થાનમાં ચારિત્ર કયું પ્રશ્ન પૂછું શાયોક્ષમિક ભાવના કેટલા ભેદ હતા શાયોક્ષમિક ભાવના 18 ભેદ છે શાયોક્ષમિક ભાવ ઇઝ અ વેરી બ્રોડ વર્ડ જેમાં 18 ભેદ છે અમુક ગુણોનું પ્રણમન છે એવી રીતના એ 18 ભેદમાંથી શાયોક્ષમિક ચારિત્ર અને સંયમ શાયોક્ષમિક ચારિત્ર અને સંયમ એ શાયોક્ષમિક ભાવના 18 ભેદમાંના 2 ભેદ છે સમજાય છે શું વાત આવી શાયોક્ષમિક ભાવના કેટલા ભેદ એમાંથી શાયોક્ષમિક ચારિત્ર અને શાયોક્ષમિક ચારિત્ર અને સંયમ એ શાયોક્ષમિક ભાવના 18 ભેદમાંના 2 ભેદ છે આટલું સમજાઈ ગયું ઓકે હવે આપણે આ વાત કરીએ કે અહીંયા સંયમ અને શાયોક્ષમિક ચારિત્ર એ બે ને શાયોક્ષમિક ભાવના ભેદ હોવા છતાં પણ એ બે ને અલગ કેમ કર્યા ભેદ તો બે શાયોક્ષમિક ભાવના છે ને પણ આ બે માં અંતર શું છે એ જોઈએ ઓકે એક લાસ્ટ પોઈન્ટ છે આ હવે પછી આપણે પ્રતિમા લઈએ હવે જો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે જે જીવ પોત ગુણસ્થાનમાં આવે છે એને આ દર્શન મોનિયનો અભાવ અને અનંત અનુબંધી એક કશાય ચોકડીનો અભાવ આટલું સમજાયું હવે સમજ ફિફ્થ ગુણસ્થાનમાં પ્રવેશ થયો સાંભળજો હવે 10 મિનિટ સાંભળજો હે ને ફિફ્થ ગુણસ્થાનમાં પ્રવેશ થયો તો અનંત અનુબંધીની સાથે કઈ ગઈ અપ્રત્યાખ્યાનાવરણ કશાયનો પણ અભાવ એટલે બે કશાય ચોકડીના અભાવ પૂર્વકની સામે કઈ કશાય ઊભી છે કઈ કશાય ઊભી છે પ્રત્યાખ્યાન જોજો પ્રત્યાખ્યાન ઇઝ એટલે યાદ રાખજો કે હમણાં યાદ રાખજો કઈ કશાય ઊભી છે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે ઇમેજિન કરો અઝ્યુમ કરો અને ફીલ કરીને વાતને સમજો ગુણસ્થાન છે પંચમ શ્રાવક થઈ ગયો બે કશાય ચોકડીનો અભાવ છે સામે હજી પ્રત્યાખ્યાન વિચ ઇઝ સર્વઘાતી સ્વંજ્વલન દેશઘાતી છે અને નવ નવ કશાય જે દેશઘાતી છે આનો ઉદય ચાલુ છે પ્રત્યાખ્યાનો અન્ય કર્મનો ઉદય ચાલુ હોવાના કારણે મુનિ અવસ્થાનો ભાવ એટલે પૂર્ણ સંયમનો ભાવ નથી આવતો. પણ અપ્રત્યાખ્યાનો અન્ય કશાય કર્મનો અનુદય હોવાના કારણે દેશ સંયમનો ભાવ છે, એક દેશ સંયમનો ભાવ છે. આટલું સમજાય છે, બરાબર છે? હવે પોઈન્ટ એ છે કે આ પ્રત્યાખ્યાના વર્ણ્ય જે કર્મ છે એ કયું છે? સર્વઘાતી છે. પ્રકૃતિ કઈ છે? હવે એનો શું ચાલે છે? સર્વઘાતી પ્રકૃતિનો ઉદય છે, બરાબર? અને એ ઉદયમાં મહાવ્રતનો ભાવ નથી. સર્વઘાતી પ્રકૃતિ પ્રત્યાખ્યાના વર્ણ્ય સર્વઘાતી પ્રકૃતિ હોવાના કારણે અને એનો ઉદય હોવા છતાં, સમજો હવે લાઈન જે બોલું છું, એનો ઉદય હોવા છતાં પણ સર્વઘાતીનો ઉદય, કારણ કે સર્વઘાતીનો નીચે શું છે? અપ્રત્યાખ્યાન સર્વઘાતી છે કે નહીં? તો આ અપ્રત્યાખ્યાનનો ઉદય સ્વોતમાં છે તો સંયમનો રંશ માત્ર પણ ભાવ નથી, વિચ ઇઝ સર્વઘાતી. અપ્રત્યાખ્યાન એનો ઉદય છે ને સ્વોતમાં, એકનો પ્રભાવ થયો છે, સમજો થોડો. અનંત આનંદ એકનો અભાવ થયો અને અપ્રત્યાખ્યાન સર્વઘાતી હોવાના કારણે સ્વોતમાં રંશ માત્ર પણ સંયમનો ભાવ નથી. પણ ઇટ ઇઝ નોટ અ કેસ ઇન ધીસ. હવે આ જુઓ, ફિફ્થ પુનસ્થાનમાં જીવ આવે છે, બે નો અભાવ થાય છે અને હજી એક સર્વઘાતીનો ઉદય ચાલુ છે. સર્વઘાતીનો ઉદય ચાલુ હોવા છતાં પણ જે સંયમનો ભાવ, ભલે પૂર્ણ સંયમ અંગીકાર કરવામાં સમર્થ નથી, પરંતુ એ સર્વઘાતીનો ઉદય એક દેશ સંયમમાં ઘાતક ન હોવાના કારણે ઉપચારથી એને શાયોક્ષમી ચારિત્ર ઉપચારથી કહેવામાં આવે, પણ ખરેખર શાયોક્ષમી ચારિત્ર નથી, કારણ કે સર્વઘાતી પ્રકૃતિમાં શાયોક્ષમિકની પરિભાષા ઘટે ન થાય, એટલે ખરેખર શાયોક્ષમિક ચારિત્ર નથી. ઉપચારથી એને શાયોક્ષમિક ચારિત્ર કહેવામાં આવે છે, પરંતુ ચારિત્ર નથી, એટલે માટે અલગથી સંયમ સંયમ કરી. અંતર છે ભાઈ, ખરેખર શાયોક્ષમિક યથાર્થ શાયોક્ષમિક ચારિત્ર તો છઠ્ઠા સ્થાનથી કારણ, જયારે જે મુનિ બનશે અને જયારે આ પ્રત્યાખ્યાન સર્વઘાતી, એટલે સર્વઘાતી 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 નો ક્ષય થશે અને દેશઘાતીનો ઉદય, કયું? સ્વજ્વલન. દેશઘાતી સ્વજ્વલન, દેશઘાતી મુનિ થઈ ગયા, સ્વજ્વલન દેશઘાતીના ઉદયના કાળમાં વાસ્તવિક શાયોક્ષમિક ચારિત્ર પ્રગટ થશે. કેન એની વન અપ્લાય ધ શાયોક્ષમિક પરિભાષા ઇન ધીસ? સ્વજ્વલન કશાય દેશઘાતી પ્રકૃતિ છે, દેશઘાતી પ્રકૃતિ, એના સ્પર્ધક દેશઘાતી અને સ્પર્ધક બરાબર દેવ છે, સર્વઘાતી અને કોઈ અપ્લાય કરશે બહુ મજા આવશે, અપ્લાય કરશે તો બહુ મજા આવશે, કરું હું તો કરી શકે. જો સાંભળો, થોડું લગાડજો દિમાગ મારી સાથે, પરિભાષા તમને ખબર છે? આ ઉદય ભાવિ સંયમ ને ઉદય નવ્યાપી જસ્ટ અપ્લાયિંગ ધીસ. વેરી ગુડ. સ્વજ્વલન કશાય દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયા ભાવિષય, ઉદયા ભાવિષય સર્વઘાતી સ્પર્ધકનો ઉદય હોય તો મહાભારત મુનિ અવસ્થા નહીં આવે. થોડુંક સમજો, બહુ મજા આવશે, ખ્યાલ આવે છે? સ્વજ્વલન પ્રકૃતિ, એના સ્પર્ધક સર્વઘાતી અને દેશઘાતી, પ્રકૃતિ દેશઘાતી, સ્પર્ધક સર્વઘાતી દેશઘાતી. હવે મુનિ થઈ ગયા, મહાવ્રત નો ભાવ છે તો મહાવ્રત પૂર્ણ સંયમમાં બાધક નથી દેશઘાતી પ્રકૃતિ. જો જ્યાં સુધી સર્વઘાતી નો ઉદય હતો ત્યાં સુધી પૂર્ણ સંયમ નહોતું. હા, સર્વઘાતી નો ઉદય હતો પણ એક દેશ સંયમ હતો, એટલે ઉચ્ચારથી શાયોક્ષમિક કીધું, પણ ખરેખર શાયોક્ષમિક ચાલ્યું નથી, એટલે એને અલગ ખાતામાં સંયમ સંયમ નાખી. Now we are applying the real paribhasha of shayokshamik charitra in sixth gunasthan, jya desh ghati no udai che ane આજે એવું લાગે છે કે બધા સમજવાની કોશિશ કરે, કારણ કે કોઈ બોલતું જ નથી. સમજો તો સર્વઘાતી નો અનુગ્રહ એટલે એને તો ચેપ્ટર ક્લોઝ કરી નાખો. નાઉ વી હેવ ટુ ડીલ વિથ ધ દેશઘાતી પ્રકૃતિ. જે કઈ છે? સ્વચ્છલ પ્રકૃતિ. કઈ છે? દેશઘાતી. દેશઘાતી પ્રકૃતિ નો ઉદય છે. અને તો પણ બહારમાં મુનિ છે, મહાવ્રત છે, પૂર્ણ સંયમ છે. વાય? કારણ કે ભાઈ દેશઘાતી પ્રકૃતિ છે ને, એમાં સ્પર્ધક કયા છે? સર્વઘાતી અને દેશઘાતી ના છે ને. તો જે સર્વઘાતી સ્પર્ધકો છે એનો ઉદ્યા ભાવિ શહી વર્તમાન, અને ભાવિમાં એ સદવસ્થા નું ઉપશમ, અને દેશઘાતી પ્રકૃતિ ના દેશઘાતી સ્પર્ધક નો ઉદય. બોલો, સમજાયું? પેલા બેન, દેશઘાતી સ્પર્ધક નો ઉદય અને દેશઘાતી પ્રકૃતિ ના દેશઘાતી સ્પર્ધક એટલે ત્યાં માઇલ્ડ. કોઈ એમ કે ને કે તાવ પણ, અરે ગણકાર, તાવમાં શું ગણકાર? એટલે એક માઇલ્ડ ઉદય છે, માઇલ્ડ ઉદય. તો એ માઇલ્ડ ઉદયમાં મહાવ્રત પૂર્ણ સંયમ બન્યું રહે છે. કયા ગુણસ્થાન સુધી છે? 6-10 છાયો ક્ષમિત ચારિત્ર. આટલું સમજાય છે? હવે આગળ વધું તો બહુ મજા આવશે, પૂરું કરીશ તો મજા આવશે. હવે અહીંયા તો આ ચાલી રહ્યું છે, ઉદ્યા ભાવિ શરીર સદવસ્થા ઉપક્ષમ, અને ઉદય પણ ચાલી રહ્યો છે દેશઘાતી સ્પર્ધકોનો. કયા ગુણસ્થાન સુધી? તો કે 10મા ગુણસ્થાન સુધીના ખેલ બની રહ્યું છે. પણ નાઉ ઇફ યુ ગો એન્ડ સી કે આ 6ઠા થી 10મા શ્રેણીનો પુરુષાર્થ થશે કે નહીં, કારણ કે 6ઠો 7મો અને પછી 8, 9, 10 અને 11. વી ગો ટુ 11 કારણ કે આપણે શાયોક્ષમિક ચારિત્ર લેવું છે, અરે સોરી, ઔક્ષમિક ચારિત્ર લેવું છે. તો આપણે અઝ્યુમ કરીએ કે શાયોક્ષમિક ચારિત્ર વંત મુનિરાજ, શાયોક્ષમિક ચારિત્ર વંત મુનિરાજ જે 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હતા, જેને દેશઘાતી સ્વજ્વલન પ્રકૃતિનો ઉદય હતો, અને એમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદ્યાભાવી શય અને સદવસ્થાનો ઉપશમ હતો, પરંતુ દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હતો. હવે શું થશે કે હજી આનો ઉદય ચાલુ છે ભાઈ, એટલે જે કન્ફ્યુઝ છે, આનો ઉદય ચાલુ છે. હવે એમ સમજો કે જે આપણે કહીએ ને કે શ્રીની ચડવાનો પુરુષાર્થ કર્યો, તો 6ઠા 7મા માંથી એમ સમજો મુનિરાજે ઉપશમ શ્રેણી પ્રારંભ કરી. એનો મને સ્થાન ઉપશમ 8, 9, 10 અને 11. હવે 8, 9, 10માં હજી ના બધો ખેલ ચાલુ છે, ઉદિયા ભાવી શહી સદવસ્થા રૂપ ઉપશમ ના બધો. હવે જયારે જીવ મુનિરાજ 11મા ગુણસ્થાનના પહેલા સમય આવશે ત્યારે શું થશે? તો કે ભાઈ, આ જે દેશઘાતી પ્રકૃતિ જે સ્વજ્વલન અને નો કશાય છે એનો જે ઉદય હતો એ ઉદય પણ ઉપશમિત થઈ જશે. એટલે ચારિત્ર મૌલ્યની 25, દર્શન મૌલ્યની 3, આ 28 થી 28 પ્રકૃતિનો 11મા ગુણસ્થાનમાં એક અંતર મુહૂર્ત માટે ઉપશમ દશા પ્રાપ્ત થતા 11મા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાતા 12મા ગુણસ્થાન સુધી અનુભવાના. સમજાયું? ખ્યાલ આવે છે ને પોઈન્ટ બધા? એટલે આપણે આવી ગયા ઔક્ષમિક ચારિત્ર. કયા ગુણસ્થાનમાં? હવે સિમ્પલ, કે જે જીવ શપક શ્રેણી માંડે છે તો એ જીવ શપક શ્રેણી માંડતા 8, 9 અને 10 માં જે આપણે ગુણસ્થાન જોશું ત્યારે એનું ડિટેલ જોશું કે એમાં શું થાય છે એક એક માં. એ જે પણ પ્રોસેસ થયું એ બધું થતા 12મા ગુણસ્થાનના પહેલા સમયે ચારિત્ર મોહનીય સંમત 25 અને દર્શન મોહનીય 3 એ મૂળમાંથી ક્ષય થઈ ગઈ અને 12મા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરણ થઈ ગયું. એટલે સંયમના બધા ભેદ થઈ ગયા. એમ સંયમ પાછો શાયોક્ષમિક ચારિત્ર, આ સમજાયું ને? શાયોક્ષમિક ચારિત્ર 6 થી 10 કે, કારણ કે શાયોક્ષમ એમ જ પોઈન્ટ સમજો. શાયોક્ષમિક ચારિત્ર 6 થી 10 કેમ? કારણ કે શાયોક્ષમિક ચારિત્ર એટલે કે શાયોક્ષમની પરિભાષા દેશઘાતી પ્રકૃતિમાં ઘટી, અને દેશઘાતી પ્રકૃતિમાં એટલે ઘટિત થાય કારણ કે દેશઘાતી પ્રકૃતિમાં અમુક સ્પર્ધક સર્વઘાતી, અમુક સ્પર્ધક દેશ,
એટલે માટે એમાં ઘટિત થાય અને એટલે માટે એ શાયોક્ષમી ચારિત્ર ની દશા આ જયારે ત્રણ સર્વધાતી પ્રકૃતિ નો અનુદય હોય છે એટલે આપણે કહીએ ત્રણ કષાય ચોકડી ના અભાવ પૂર્વક ની વિશ્વાસતામાં જે ઝૂલતા મહા મુનિરાજ તો ત્રણ કષાય ચોકડી નો અભાવ છે સર્વધાતી નો અને જે ધાતી નો હવે પંચમણ સ્થાન માં ઉપચાર થી શાયોક્ષમી ચારિત્ર કેમ કીધું કારણ કે સર્વ ધાતી નો ઉદય હોવા છતાં પણ એ આંશિક ચારિત્ર ને ઘાત કરવામાં સમર્થ નથી છે સર્વ ધાતી પણ આંશિક ચારિત્ર ને ઘાત કરવામાં સમર્થ નથી અને પૂર્ણ ચારિત્ર લેવા દેવામાં સમર્થ એટલે માટે એને ઉપચાર થી શાયોક્ષમિક ચારિત્ર કીધું પણ ગ્રંથોમાં એમ લખ્યું છે કે ભાઈ આ તો ઉપચાર થી શાયોક્ષમિક ચારિત્ર છે ખરેખર તો એ સંયમા સંયમ દશા છે એ સંયમા સંયમ દશા ઇટસેલ્ફ શોઝ કે થોડો સંયમ નો ભાવ અને થોડો થઈ ગયું એટલું બરાબર તો ચારિત્ર અપેક્ષા વાત અહીંયા પૂરી થઈ ચારિત્ર ના ભેદ સમજાયા કયા કયા સંયમા સંયમ શાયોક્ષમિક ઔપક્ષમિક એટલે ખરું ચારિત્ર પ્રગટ થાય છઠ્ઠા સાતમા ગણ એ સ્વરૂપ ની ઉગ્ર લીનતા ઉગ્ર સ્થિરતા ગુરુદેવજી ફરમાવે છે ને પ્રચુર આનંદ પ્રચુર સ્વ સંવેદ અતિન્દ્રિય આનંદ ના ઘૂંટડા બી હર અંતર મુહૂર્ત માં હજારો વાર છઠ્ઠા સાતમા માં ઝૂલતા કેમ કારણ કે ત્રણે સર્વઘાતી નો અનુદય છે એ સર્વઘાતી નો અનુદય હોવાના કારણે દેહ ઘાતી નો ઉદય હોવાના કારણે આ પ્રકારની કર્ણાયોગ ની અપેક્ષા વાત કરો તો સ્થિતિ બને છે તો અગર હું એમ પૂછું કે પંચમૂળ સ્થાનમાં ચારિત્ર કયું અને પંચમૂળ સ્થાનમાં દર્શન સમ્યક દર્શન કયું તો કે ત્રણ માંથી કોઈ પણ બરાબર આજે આપણે વાત કરી ને 8, 9, 10, 11 એ ઉપશમ અને એ 11 માં જશે એટલે ઔપક્ષમિક ચારિત્ર ડિફરન્સ એ છે કે ઉપશમ શ્રેણીમાં કર્મનો ઉપશમ કરતા કરતા આવે ધ વર્ડ ઇટસેલ્ફ ઇટસેલ્ફ શોઝ ઉપશમ શ્રેણીમાં કર્મનો ઉપશમ કરતા કરતા આગળ વધે છે અને શપથ શ્રેણીમાં કર્મનો ક્ષય કરતા કરતા આગળ વધે છે લેટ કમ ટુ 8, 9, 10 ગુણસ્થાન આપણે 8, 9, 10 બધું અહીંયા જોઈ લેશું તો 8, 9, 10 માં શું જોશું એટલે થોડું આપણે ત્યાં જોશું કે 8, 9, 10 માં શું થાય છે બરાબર છે આટલું સમજાયું ચલો આપણી પાસે ખાલી 10 મિનિટ છે એ 10 મિનિટ માં હું બે જે પ્રતિમા છે અદભુત એનું સ્વરૂપ આવે છે જો બે પ્રતિમા નું સ્વરૂપ આપણે લઈએ કઈ કઈ લીધી પ્રતિમા કેવી છે 11 યાદ છે ને 11 પ્રતિમા નો અર્થ શું થાય વેરી ગુડ પ્રતિમા નો અર્થ થાય પ્રતિજ્ઞા હવે જો એ આપણે થોડુંક લઈએ છે કઈ પ્રતિમા કઈ થી લાસ્ટ ટાઈમ દર્શન પ્રતિમા માં આપણે શું જોયું હતું કમ્પેરિઝન તો આપણે જોયું હતું પણ દર્શન પ્રતિમા નો અર્થ આપણે જોયો હતો બે વાત જોઈ હતી દર્શન પ્રતિમા જો હવે આ વિષય થોડો સરળ છે હે ને દર્શન પ્રતિમા માં હા કયા 8 મૂળ ગુણ નું પાલન અને 7 વ્યસન નો ત્યાગ એમ યાદ રાખો એટલે 11-11 માં એવી રીતના યાદ રહેશે ઓકે આ તો બહિરંગ જીવન છે અંતરંગમાં શું લીધું તું બે કષાય ચોકડીના અભાવ પૂર્વકની જે વિતરાગતા પ્રગટ થઈ એ નિશ્ચય દર્શન પ્રતિમા છે નિશ્ચય દર્શન વ્યક્ત વિતરાગતા વ્યક્ત વિતરાગતા 11-11 માં લેવાનું વ્યક્ત લેવાની અને જયારે પ્રતિમા આગળ વધે છે જયારે એક વધારે ને વધારે અંગીકાર કરે છે તો એ વિતરાગતા વધતી જાય છે એ વિતરાગતાની વૃદ્ધિ થાય છે છે પંચમ જ પણ એની વૃદ્ધિ થાય છે આટલું સમજાયું હવે જુઓ હવે આપણે આમાં લીધું કે જે આપણે 8 મૂળ ગુણ નું પાલન અને 7 વ્યસન થી રહી હવે આપણે એમાં પછી સમ્યક દર્શન અને દર્શન પ્રતિમા એની વચ્ચે આપણે કમ્પેરિઝન કર્યું હતું એટલું થઈ ગયું હતું હવે આપણે જોઈએ વ્રત પ્રતિમા જુઓ શું કે છે વ્રત પ્રતિમા કઈ પ્રતિમા છે બીજી જે તિર્યંશ ગતિ નો જીવ હોય ને સમજો આ 11 પ્રતિમામાં તિર્યંશ એમ મને વાંચવામાં આવ્યું કે તિર્યંશ ગતિનો જીવ પ્રતિમા આપણને પ્રશ્ન થાય ને કે તિર્યંશ ગતિના જીવ મહામજ છે કે જે પણ તિર્યંશના જીવ પંચમૂળ સ્થાનમાં જાય છે તો એ બધા કેવી રીતના વ્રત અંગીકાર કરતા હશે એ લોકોને કેવી રીતના બધું ખબર પડતી હશે તો એમ બહુ સરસ વાત આવી કે તિર્યંશ ગતિના જીવ પ્રતિમામાં બીજી પ્રતિમાથી આગળ પ્રતિમા અંગીકાર ન કરે
દર્શન અને વ્રત આ બે પ્રતિમાનો વિકાર કરે. હવે આપણે વ્રતનું સ્વરૂપ જોઈએ, વ્રત પ્રતિમા અને સામાયિક પ્રતિમા. જો જેટલો સમય છે એટલો લઈએ. હવે વ્રત પ્રતિમામાં શું કહે છે, હું પહેલા આખી એની વ્યાખ્યા વાંચું છું, બહુ સરસ છે, જો સાંભળજો. હવે તમને એકદમ સમજાશે, બધું રિલેટ થશે. જો દર્શન મોહનીય, અનંતાનુબંધી ઓર અપ્રત્યાખ્યાનાવરણ સંબંધી ક્રોધ આદિ વિકારો કે ઉદય કે અભાવપૂર્વક, બરાબર છે? બે કશાય ચોકડીના અભાવપૂર્વક. હવે આગળ પ્રત્યાખ્યાનાવરણીય સંબંધી ક્રોધ આદિ વિકારો કે કુછ મન ઉદય છે, બેનો અભાવ અને બેનો ઉદય, વ્યક્ત હુઈ વૃદ્ધિગત વિતરાકતા, વિતરાકતા વધી, વિતરાકતા વ્યક્ત થઈ, વિતરાકતા પ્રગટ થઈ, તથા શેષ રહે ક્રોધાદિ વિકારો કે સદભાવ મેં વ્યક્ત હુએ. હવે અહીંયા જુઓ બીજી પ્રતિમામાં ક્રોધાદિ વિકારોનો જે સદભાવ છે, એટલે જેનો કશાય ઉભો છે, એ કશાયમાં એની મનતામાં બે વસ્તુ, 12 પ્રકારના વ્રત અંગીકાર કરે છે. આ વ્રત પ્રતિમામાં જે દર્શન પ્રતિમામાં એ 12 વ્રત અંગીકાર નહોતા કર્યા એમ સમજો. હવે અહીંયા 12 પ્રકારના વ્રત અંગીકાર કરે છે. હજી નાનો એક માર્મિક પોઈન્ટ છે, હું લઈશ, પછી સમય રહેશે તો, નહીં તો નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે પાકું. હવે સમજો, પહેલા 12 પ્રકારના વ્રત રૂપ શુભ ભાવ અને એની સાથે એક બહુ સુંદર સ્વરૂપ આવ્યું, 3 પ્રકારના શલ્ય થી રહિત છે. વ્રત પ્રતિમા વાળો 12 પ્રકારના વ્રત સહિત અને 3 પ્રકારના શલ્ય થી રહિત છે. અને 3 પ્રકારના શલ્યનું જે સ્વરૂપ આપ્યું છે, એ સ્વરૂપ એટલું બધું અદભુત છે કે એમાં અડધો કલાક લઈએ તો પણ ઓછો પડે એવું છે. તમને ખ્યાલ આવે છે, શલ્ય નો અર્થ બહુ સરસ લખ્યો છે, કાટે કે સમાન ચુભન, શલ્ય કાટે કે સમાન ચુભન અને આકુળતા મય પ્રણામ કો શલ્ય કહેતે. કેટલી સરસ પરિભાષા છે. જો ઘણા પૂછતા શલ્ય એટલે શું, કાટે કે સમાન ચુભન, કાટો ભૂસી ગયો હોય તો એ ચુભે ને, આંખમાં કચરો ગયો હોય તો એ ખટકે, ખટક ખટક, તો કાટે કે સમાન ચુભન અને આકુળતામય પ્રણામ કો શલ્ય કહેતે હૈ. ઓર યે શલ્ય 3 પ્રકાર કે, માયા મિથ્યાત્વ અને નિદાન. હવે આ જે માયા મિથ્યાત્વ નિદાન, આવા શલ્ય થી રહિત પંચમ ગુણસ્થાન વાળો જયારે વ્રત પ્રતિમા અંગીકાર કરે છે, તો માયા મિથ્યાત્વ નિદાન આ 3 પ્રકારના શલ્ય થી રહિત થઈ જાય છે. અને 3 પ્રકારના શલ્ય નું સ્વરૂપ જો, માયાનું સ્વરૂપ કેટલું સરસ કે છે, વાંચું ને 2 મિનિટ છે. જો શું કે છે, વ્રતી કભી ભી, એટલે વ્રતિ શ્રાવક કભી ભી માયાચારી, પ્રદર્શન દિખાવા, સમજાય છે ને બધા શબ્દ હિન્દી છે, માયાચારી પ્રદર્શન દિખાવે કે માધ્યમ સે સ્વ ઓર પર કો ઠગને કા પ્રયાસ નહીં કરતા. માયાચારી ઠગવું, સમજાય છે, અંદર કાય બહાર કાય. લોકો એમાં આનંદ માને કે અરે જો મેં આને તો શું ટોપી પહેરાવી દીધી ને ખબર પણ ન પડી, ઉલ્લુ બનાવી દીધા ખબર પણ ન પડી, હા બુદ્ધુ વગરના આપણે આમ ઉલ્લુ બનાવી દઈએ ખબર ન પડે. પોઈન્ટ સમજાય છે, આવા સ્વ પરને ઠગવાના, પોતાને અને પરને, આ તો પરની વાત કરી, સ્વને ઠગવાની વાત કરશું તો કલાક નીકળી જશે. ગુરુદેવજી 45 વર્ષે સમજાવીને ગયા, આપણને હજુ સમજાવે કે સ્વને ઠગ અને પરને ઠગવાના પ્રણામ એ માયાચારીના પ્રણામ છે, જે વ્રતિ શ્રાવક પંચમ ગુણસ્થાન વાળા જીવને ન હોય. શું કે છે, જો વ્રતિ કભી ભી માયાચારી, પ્રદર્શન, પ્રદર્શન એટલે સમજાય, શો ઓફ, શું કહેવાય, દેખાવ, દેખાવા કાંઈ હોય નહીં પણ ખાલી દેખાવો, એવા બધા પ્રણામ વ્રતિ શ્રાવકને ન હોય. આ બધું આપણને સમજવાનું હોય, સમજવામાં આપણને એટલું બધું અગત્ય છે કે આપણને ખ્યાલ આવે કે આવા પ્રકારના પ્રણામ આપણને ન હોવા જોઈએ. જો પ્રદર્શન દિખાવા કે માધ્યમ સે સ્વ યા પર કો ઠગને કા પ્રયાસ નહીં કરતા, આત્મ કલ્યાણકારી કાર્યો મેં અપની શક્તિ કો નહીં છુપાતા, વ્યાપાર ધંધામાં પૂરી શક્તિ લગાવે અને આત્મ કલ્યાણના માર્ગમાં શક્તિને છુપાવે કે ભાઈ હવે અમારો તો ઉપયોગ રહેતો નથી, હવે અમે થાકી જઈએ છીએ, હવે ભાઈ કેટલું સા, એવું ન હોય. આ બધું આપણા પર લેવાનું, આ વ્રતિ શ્રાવક ને તો હોય જ, એ તો પ્રગટ થઈ ગયું. આત્મ કલ્યાણકારી કાર્યો મેં અપની શક્તિ કો નહીં છુપાતા, ધર્મ પ્રભાવના આદિ કે કાર્યો મેં ધન સમય શક્તિ આદિ કો નહીં છીપાતા, ઇસ પ્રકાર કે પ્રણામ માયા શલ્ય સે રહિત પ્રણામ હૈ. શું કે છે કો ધર્મ પ્રભાવના અધિક કાર્યમે આ ગુરુદેશી નું પ્રવચન જોઈ લો પ્રભાવના ના કાર્યમાં સમજાય છે શક્તિ પોતાની સામર્થ આખું જીવન લગાડી દીધું રંજ માત્ર પણ પોતાની શક્તિ છુપાય હમણાં જે અનાઉન્સમેન્ટ કર્યું ને કે એક તારીખે કહ્યું ને અનાઉન્સમેન્ટ જે ગુરુદેશી ના જીવન નું આખું આ હોલમાં લાગશે એટલું સુંદર લાગશે તમે વિચાર કરો એ બાળકો જે મહેનત કરી રહ્યા છે ટીચરો જે મહેનત આખી ટીમ જે મહેનત કરી રહી છે અદભુત કાર્ય થવાનું છે બોલો આખું ગુરુદેશી નું જીવન આમ આખું આમ આપણને આમ અહીંયા ઉભા હશે ને તો આમ દેખાશે કે શું જીવન હતું એક એક પ્રસંગ મોડલ દ્વારા બનાવશે 3D મોડલો દ્વારા બાળકો બનાવે છે વિચાર કરો તમે સમજાયું તો આ થયું માયા પ્રમાણ શલ્ય માયા શલ્ય મિથ્યાત્વ કા અભાવ હો જાને સે ઇસી વ્રતિ કો કિસી ભી રૂપ મે મિથ્યાત્વ પ્રવૃત્તિ મિથ્યા માન્યતા મિથ્યા આચરણ મિથ્યા ક્રિયા કા પોષણ નહીં હોતા આમાં એક અદભુત વાત છે અપની કિસી કમજોરી વશ મિથ્યાત્વ નો ભાવ થઈ ગયો છે પણ ચારિત્ર વશ કમજોરી વશ કોઈ પણ પ્રકારનું આચરણ ન કરી શકે તો પૂર્ણતઃ નિશ્ચલ્ય ભાવ સે ઈમાનદારી સે એમ સ્વીકાર કરે કે ભલે મેં એસા નહીં કર પા રહા હું તથાપિ કરના તો એસા હી ચાહીએ આપણે શું કરીએ જો ચક્રવર્તી તો 96,000 આવી અરે આપણે તો શું છે આપણે તો બહુ ઓછું છે એમ કરીને આપણે સ્વચ્છંદ ગ્રહણ કરીને આપણા રાગ ને પોષવા માટે જ્ઞાનીઓના જીવનના ઉદયો ને આદર્શ બનાવીને આપણો રાગ પોષતા હોઈએ છીએ જ્ઞાની કે છે કે ભાઈ અમારું જીવન એવું નથી કોઈ કાર્ય અમે ન કરી શકવામાં સમર્થ હોઈએ તો અમે અંદરથી સ્વીકારીએ છીએ કે આ કમજોરી વશ કરી શકવામાં સમર્થ નથી પણ કરવા યોગ્ય તો આ છે આ મિથ્યાત્વ માયું નિદાન કહી દઉં કે ન કહું તમે કહો તો કહો ખતરનાક છે નિદાન મન નિરંતર કરે છે જીવ જો કેટલી ગજબ ની વાત છે વ્રતિ શ્રાવક આત્મ વૈભવ માં સંતુષ્ટ શું શબ્દ એક શબ્દ તો જો આત્મ વૈભવ હવે જે સંતુષ્ટ આત્મ વૈભવ માં થયો હોય એને નિદાન મન નો થાય જે આત્મ વૈભવ માં સંતુષ્ટ નથી આત્મામાં જેને પરિપૂર્ણતા ભાસી નથી આત્માનો જેને વિશ્વાસ આવ્યો નથી એને નિદાન થયા વગર રહેશે નિદાન એટલે શું સમજાય છે અહીંયા લખ્યું છે વાંચું છું હવે પૂરું કરું સમય થઈ ગયો આત્મ વૈભવ મેં સંતુષ્ટ વ્રતિ શ્રાવક અપની સાધના કે ફલ મેં જે સાધના કરે છે એના ફલમાં કિસી ભી પ્રકાર કે લોક પરલોક સંબંધી પંચ ઇન્દ્રિય વિષય ભોગ અને સામગ્રી કી ઈચ્છા નહીં કરતા આ થઈ જાય ને ઈચ્છા કઈ જોઈને કે થોડુંક અમને પણ થોડુંક આવું અરે તમે વિચારો પ્રણામોની વિચિત્રતા કેવી છે ભાવલિંગી મુનિરાજોના જીવનમાં પણ આવું નિદાન બંધ ભાવલિંગ અવસ્થામાં નહીં પરંતુ એ સ્વભાવથી ચ્યુત થયા અને આવા પ્રકારના નિદાન બંધ થઈ જાય ચક્રવર્તીની સંપદા આવે અને ચક્રવર્તીની સેના આવે તો એમ થઈ જાય કે અરે શું સેના છે આ નિદાન એના ફળમાં ભાવ વધી જાય એક તરબૂચ જોઈએ અને એનો મીઠો સ્વાદ લે અને એવું થાય યાર આ તરબૂચ આહારમાં મળ્યું હોત તો કાલે કે એવી જે પણ તો એ આવ્યું હતું રાજન પંડિતજીના પ્રવચનમાં આવ્યું હતું સાંજની કથામાં કે એમાં એ જીવ થઈ જાય છે એ જીવ એમાં ઉત્પન્ન થઈ જાય છે જીવ તરીકે કારણ કે એને એ પ્રિય લાગ્યું એને એનો ભોગની ઈચ્છા એની આકાંક્ષા એની ઈચ્છા એની આકાંક્ષા થઈ એટલે નિદાન બન્યું વિચાર કરો જો અતિ થોડું ફાસ્ટ લઉં છું સમય નથી એટલે નહીં તો આના પર ખૂબ વિચાર કરવા જેવો છે સમજાય છે સ્વાધીન આત્મિક અતિન્દ્રિય આનંદ કે સામને જે કોઈ ભી લૌકિક સામગ્રી પદ પ્રતિષ્ઠા માન સન્માન આદિ મહત્વપૂર્ણ પ્રતીત નહીં હોતે હૈ इनके मन में उनके प्रति सहज उदासीनता बनी रहती है यही कारण है कि लोक संबंधी मान से मान उपलब्धि भी इसे आकर्षित नहीं कर पाती उदय में गमे से आ जाए चक्रवर्ती की संपदा जेवा भोग हो पर आत्मज्ञानी आत्मार्थी साधक जी साधर्मी मुमुक्षु मोक्षार्थी जिन्हें आत्मा में संतुष्टि ने आत्मा की महिमा ने गुरुदेशी की महिमा आई है ए जीव ने तत्व की महिमा वाला ने आ कोई पण प्रकार की लौकिक भोग सामग्री आदि पद प्रतिष्ठा मान सन्मान प्रसंगों में इन्हें रंच मात्र पर आकर्षण नहीं આપણા પરિણામ આપણે ટટોલવાના છે ભાઈ આમાં કોઈને કઈ કહેવાની વાત નથી બરાબર તો એ આકર્ષ ઉસકી ઈચ્છા નહીં કરતા હૈ ઇત્યાદિ પ્રકાર કે પ્રણામ નિદાન શલ્ય સે રહિત પ્રણામ હૈ વ્રતિ શ્રાવક ની વાત કરી વ્રત પ્રતિમા ની વાત કરી જેમાં 12 પ્રકારના વ્રત કયા છે જલ્દી ખાલી નામ લઈ લો, એક એક તો અર્થ નહીં થાય. બાર વ્રત, બાર પ્રકારના વ્રત, પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકના બાર પ્રકારના વ્રત. આ બધા નામો તો આવડવા જોઈએ. તમારા કાકાના મામાના 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 કોઈના ભાઈનું નામ ખ્યાલ હશે? મારા બાર વ્રત ના નામ પૂછ્યું. બાર વ્રત, બાર વ્રત કયા બાર વ્રત? જો જલ્દી, પાંચ અણુવ્રત. કયા કયા? અહિંસાનું વ્રત, સત્યાનું વ્રત, અચોર્યાનું વ્રત, બ્રહ્મચર્યાનું વ્રત અને પરિગ્રહ પરિમાણ વ્રત. એક એક નું સ્વરૂપ બહુ સુંદર છે. તો પાંચ અણુવ્રત, પછી ત્રણ ગુણ વ્રત, દિગ વ્રત, દેશ વ્રત અને અનર્થકંડ વ્રત. આનું બધું સ્વરૂપ સાંભળ્યું હશે બધાએ. દિગ વ્રત, દેશ વ્રત અને અનર્થ દંડ અને ચાર શિક્ષા વ્રત. સામાયિક કોષદ, પછી સામાયિક કોષદ, ભોગ ભોગ પરિમાણ અને અતિથિ સંવિભાવ. પ્રતિક્રમણ આવે છે. ચલો સરસ છે. પ્રતિક્રમણ સંકલન એટલું સરસ છે કે એમાં બધી વાતો આવી બરાબર. સામાયિક કોષદ ઉપવાસ, ભોગ ભોગ પરિમાણ અને અતિથિ સંવિભાવ, એ ચાર શિક્ષા વ્રત, ત્રણ ગુણ વ્રત, પાંચ અણુવ્રત, બાર પ્રકારના વ્રત અંગીકાર કરી અને અગિયાર પ્રતિમામાં આગળ વધતો જીવ પંચમ વનસ્થાન માંથી શુદ્ધોપયોગ ના કાળમાં સાતમું વનસ્થાન પ્રગટ કરે છે. એ છેલ્લી વાત આવશે એલક શુલક ની અગિયારમી પ્રતિ, એની ચર્ચા આપણે કરીશું. તો બે પ્રતિમા થઈ, દર્શન અને વ્રત. દર્શન પ્રતિમામાં શું આવ્યું કે આઠ મૂળ ગુણ અને સાત પ્રકારના વ્યસન થી રહે છે, અને વ્રત પ્રતિમામાં બાર પ્રકારના વ્રત અને ત્રણ શલ્ય થી રહે. ત્રણ શલ્ય કયા? માયા, મિથ્યાત્વ અને શલ્ય. એટલે શું શલ્ય? શલ્ય એટલે શું? ચુભદ, કાંટો કે સમાન ચુભના અને આકુળતામય પણ, એને શલ્ય કહેવાય. ઘણી બધી ચર્ચા થઈ ગઈ. તમે બધાએ બહુ શાંતિથી, એકાગ્રતા પૂર્વક, ઉત્સાહ પૂર્વક કોઓપરેટ કરીને કર્ણાનિયોગનો વિષય અદ્ભુત રીતે સાંભળ્યો, એ બદલ આપ સૌને અભિનંદન. જય શ્રી કૃષ્ણ.